શ્રી સમયસાર શ્લોક 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 23, મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
એ છે કે દૂર કરી શકાય છે એ સત્ય છે, અને સ્વલક્ષણ જીવના રુદન સંચેતન એવા લક્ષણથી અચેતન છે એનો ભેદ એ લક્ષણની સહાયથી કરી શકાય, અથવા લક્ષણના બળથી સંચેતન પણમાં બળવાનપણું આવે છે. સંચેતનપણું છે એને જ બળવાનપણે ચેતાય છે, વિદાય છે, એથી બહાર જવામાં નથી આવતું. ત્યારે ચેતન અચેતનનો ભેદ પડે છે, એ રીતે ભેદ પાડી શકાય છે. બહુ સરસ વાત મૂકી છે કે જે કોઈ આ રીતે વેદ જ્ઞાન કરે છે તે પોતાના સ્વરૂપ સંચેતનના બળ દ્વારા જળચેતનની ભિન્નતા કરે છે. આમ તો જળચેતન ભિન્ન છે, પણ એ જળચેતનને જોડનાર છે તે રાગ છે. જ્યાં એના મમત્વ બુદ્ધિરૂપ સ્વામિત્વ બુદ્ધિરૂપ પરિણામ છૂટે છે રાગનું, ત્યાં ભીન છે એ ભીન પણ અનુભવમાં આવે છે. ભીન તો છે પણ અનુભવમાં એને ત્યારે ભીન પણ આવે છે, અને એવું પૂરેપૂરું શક્ય છે. એ કેમ થાય આવું? શરીરમાં તો સ્વયંની અણી અડે, ઇન્જેક્શનની સ્વયંની અણી અડે છે, ત્યાં એને આંખો મીચી જવી પડે. તીવ્ર મહત્વ ભાવ છે ને, મને આમ થાય છે, મને આમ થાય છે, કેમ કે જોયું છે ઇન્જેક્શનમાં પડતો ઇંચ પોણો ઇંચ સુધી હોય, પછી કઈ અંદર ખબર પડતી નથી, પણ ઉપર જ્યાં સ્પર્શેન્દ્રિય છે ને ત્યાં ત્યાં એને એમ થાય છે કે આમ છે, પણ પછી કલ્પના ઠેર સુધી નહીં થાય છે કે અડધો પોણો ઇંચ સુધી કોઈ મને મારશે, ખાલી અડાડતા નથી પણ મને પેસાડે છે, મારે છે એમ લાગે. એ છે કે એ રીતે એને વેદ જ્ઞાન કરવું. આ તો વિષય ચાલ્યો છે ને વેદ જ્ઞાન, કેવી રીતે વેદ જ્ઞાન કરવું, કેવો છું હું, મારામાં હું કેવો છું, યદિ કારકાણિ વા ધર્માઃ વા ગુણાઃ વિદ્યન્તે વિદિતાં ચિતિ ભાવે કાચન વિદાનમ. જો આત્મા આ કારકોથી વાત કરી છે, કારકાણિ કહ્યું ને, યદિ કારકાણિ, જો આત્મા આત્માને આત્મા વડે આત્મા માં એ વગેરે એવા એવા ભેદ અથવા ધર્મ એટલે ઉત્પાદ વે ધ્રુવ દ્રવ્ય ગુણ ને પર્યાય એ અજ્ઞાનના અપધર્મ છે. ઉત્પાદ ધ્રુવ દ્રવ ગુણ પર્યાય ભેદ બુદ્ધિ જુદા જુદા ધર્મો કારકોના ભેદો થી ભેદ બુદ્ધિ, અને ધર્મના ભેદ થી ભેદ બુદ્ધિ, અથવા ગુણના ભેદ થી ભેદ બુદ્ધિ, જ્ઞાન ગુણ દર્શન ગુણ સુખ ગુણ ઇત્યાદિ અનંત ગુણ રૂપ ભેદ બુદ્ધિ, આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થતા ઉપજે છે. તો વચન માત્ર ભેદ હો એમ કહ્યું, ઠીક, વચન માત્ર એવો ભેદ હોતો ભલે હો, એ વચન ભેદ છે. વસ્તુ અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી શકાતો, અભેદ વસ્તુમાં ભેદ પાડી શકાતો નથી એમ કે છે. એ જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાન જાણે તે જ્ઞાન, ફક્ત જાણે તે જ્ઞાન, એમ જ્ઞાન ગુણને લક્ષમાં લેવા માટે કહેવાય વચન ભેદથી. પણ એ જ્ઞાનમય આખો આત્મા છે, આખો જ્ઞાયક આત્મા છે, એને જ્ઞાન ગુણથી જુદો પાડી શકાતો નથી. એટલે તો ગુણની પરિણતિને ગુણની પરિણતિ ન કહો પણ દ્રય પરિણતિ કહો એમ ચિત્તવિલાસમાં પદ્ધતિ અપનાવી છે દીપસિંહજી. तो वचन मात्र भेद होवे परंतु अभेद चेतन सत्ता में तो कोई भेद नहीं। अभेद अस्तित्व अनंत गुण धर्म में भले हो एक अखंड अभेद अस्तित्व एक अस्तित्व है एक अस्तित्व में गुण भेद थी धर्म भेद थी कारण भेद थी कोई भेद पाड़ी शकाता वस्तु ने भेदात्मक करी शकाती नहीं। वचन भेद थी कहवामां आवे भले तो पण वस्तु में भेद थतो नथी। तर्क करे तो ज्ञानियों ने पण आवा भेदो तो ज्ञान गोचर थाय छे अने अमने पण एवा आवा भेदो थी वस्तु भेदे तो जाणवामां आवे छे के कोई अपेक्षा ए भेदो छे आवा बधा गुण भेदो रहेला छे એવું અમને પણ શાસ્ત્ર દ્વારા જણાય છે કેમ કે જ્ઞાનીઓએ પણ એમ કહ્યું કે આવા આવા ગુણ ભેદો વસ્તુમાં છે પણ કહેનારે જ્યારે કહ્યું ત્યારે એ જે કહેનાર છે એને તો અખંડ વસ્તુ જ્ઞાનમાં રાખીને કહ્યું છે કહેનારે જે કહ્યું એમાં અખંડ વસ્તુ એના જ્ઞાનમાં છે અને કોઈ ભેદ એને જણાયો છે ત્યારે ભેદની સાથે અભેદ વસ્તુ જાણવા પૂર્વક એ ભેદને કથન કરે છે તને જ્ઞાનમાં એટલો ભેદ જુદો જણાય છે કે આ જ્ઞાન ગુણ નોખો જુદો એનાથી નોખો સુખ ગુણ એવા ભેદ જ્ઞાનીને જ્ઞાનમાં કહેતી વખતે પણ એટલે તું શબ્દને પકડે છો પણ એના ભાવને પકડી શકતો એમ કહે કોઈ માણસનું એમ વર્ણન કરવામાં આવે કે લાંબા નાક વાળો ફલાણો માણસ ઠીક સામાન્ય જે નાકની સાઈઝ હોય એના કરતા લાંબુ નાક વધારે લાંબુ નાક હોય કે ટૂંકું હોય ગમે તો એમ કહેવાય તો એ વાળો એ કઈ આખો જે માણસ છે એનાથી એ વસ્તુ જુદી પડી જતી આખા અવયવીનું જ્ઞાન કરાવવા માટે એક અવયવને જુદા પણ કથન માત્ર માં છે વસ્તુ કહે એમ છે કે આ સોનું સોનાનું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે અને બધાને અનુભવ ગોચર છે ભાઈ આ દાગીનો કેટલાનો છે કે 15 તોલાનો છે પછી એની પીડાશને જુદી જ્ઞાનમાં લેવી એના એ જ પીલાશથી એના 15 તોલાને જુદું જ્ઞાનમાં લેવું એમ બની શકશે અને એનો ઘાટ છે એને વળી પાછું તદ્દન જુદો જ્ઞાનમાં લેવો કે જેમાં પીલાશને વજન કાંઈ આવે નહીં એમ બની શકશે બની શકે ખરું એનો ઘાટ એટલો બધો પસંદ છે ને કે અમારે સોનાની પીલાશ હવે કાંઈ લેવા દેવા નથી એમ નહીં કે સોનું એટલે સોનું જ છે એમાં પિત્તળની પીડા સ્ટાલ છે એક સોનું કહેતા એનું અખંડ આપનું જે સ્વરૂપ છે એ જેને સોનાની પરખ છે એ એના જ્ઞાનમાં આવી જાય છે પછી ભલે એને એ કસોટી ઉપર એના એનો જે શેડ હોય છે એના ઉપરથી એની પરખ કરાય પણ એની કિંમત એનું વજન પણ એના જેટલા સોના અંગેના ગુણધર્મ છે કે જેને લઈને એ સોનું છે એ બધા એના જ્ઞાનમાં એક સાથે રહે એને અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે પીળું એટલું સોનું જાણે એને અનુભવ જ્ઞાન કહેતા એ તો બરાબર છે એટલે તો કહેવત મૂકવાની કે પીળું એટલું સોનું નહીં ને ઉજવું એટલું દૂધ નહીં ચર્ચા કરવા આપણે પ્રેમને શુદ્ધ કયો છો પણ દેવમાંથી અશુદ્ધ પર્યાય આવે છે એ તકલીફ વાળી વાત થઈ ગઈ હવે એ દ્રવ માંથી આવે છે કે દ્રવ વિના દ્રવ નિરપેક્ષ થાય છે દ્રવ માંથી આવે છે એમ પણ કહેવાય છે દ્રવ નિર્દેશ થાય છે એમ પણ કહેવાય છે. હવે આમાં સાચું શું છે અમને તો એમાં કઈ સમજણ પડતી નથી. પછી પોતાની કલ્પના કરી હોય છે પણ એમાં બે વિરુદ્ધ વાત આવે ને કે દ્રવ માથી ફરી જાય છે. દ્રવ તિરકાળ શુદ્ધ છે, પર્યાય શુદ્ધ થાય છે તો દ્રવ નિરપેક્ષ થાય છે. એમાં કયા દ્રવ ને તમે લક્ષણ આવ્યો? દ્રવ માથી થાય છે ત્યારે કયા દ્રવ ને લક્ષણ આવ્યો છો? દ્રવ નિરપેક્ષ થાય છે ત્યારે કયા દ્રવ ને લક્ષણ આવ્યો છો? શબ્દ તો એક છે પણ બંને વિષય એક રહેતા. દ્રવ માંથી ઉત્પન્ન થાય છે ત્યારે એ પ્રમાણના વિષયમાં વિષયરૂપ દ્રવ કહેવામાં આવ્યું છે. દ્રવ નિરપેક્ષ કહે છે ત્યારે સામાન્ય દ્રવને લક્ષ્માલીને કહેવામાં આવ્યું છે. ગડબડ બધી મૂંચવામાં થાય તો એને એમ કહે છે કે ભાઈ એ સર્વથા એને ભેદરૂપ જયારે જાણવામાં આવે છે ત્યારે આવા બધા ગડબડ ગોટા એની સમજણમાં કલ્પનામાં ઉભા થાય. સમજણમાં એટલે એની કલ્પનામાં ઉભા થાય છે. એટલી ક્રેડિટ આપ્યા પહેલા એ લઈ લે છે, આપતી પડતી નથી. એને પોતાને એમ લાગે છે કે આટલું બધું હું ઊંડું વિચારું છું, બીજા તો હું ઊંડું વિચાર્યા વિના દ્રવ શુદ્ધ દ્રવ શુદ્ધ વિચાર કરે છે. આ વિષય જેમ બહિર્મુખ ના રસમાં આત્માના અંતર્મુખ થવાના વિકલ્પો અંતર્મુખ થવામાં કામયાબ થતા નથી. બસ એટલો એમને બહિર રસ છે કે વિકલ્પ એમ કરે કે મારે અંતર્મુખ થવું છે. એક કલાક અંતર્મુખ થવા માટે બંધ કરીને પંખ વાળીને બેસી જાઉં, પદ્માસન લગાવી દે. પણ એનો રસ એટલો પીડ્યો છે કે અંતર્મુખ થઈ શકતો નથી. સ્વભાવના વિચારો એને કામમાં આવતા નથી. એના ઉપર કઈ એનું માપ થોડું છે? આચાર્ય દેવમાં તો એક એક શબ્દમાં એ વાત પડી છે, એ શીઘ્ર પડે છે. કેમ કે એ સાવધાન થવામાં કાળ આપતો નથી. એક વિચાર આવ્યો હતો, કોઈ પણ મનુષ્ય છે મરણ પથારીએ પડ્યો હોય, શરીર ખોખું થઈ ગયું હોય, એટલા હાડકા ચામડા રહીએ છે, બરાબર છે, ને ચરબી હોય શરીરમાં, લોહી દેખાય, બોલવામાં પણ શક્તિ ન હોય, પછી ઉઠવા બેસવાનો સવાલ રહેતો નથી. બોલવાની શક્તિ ન હોય એનો ઉપયોગ હવે લાંબુ નથી લાંબુ નથી લાંબુ નથી એમ ભજા કરતો હોય. કેમ કે એને ખાવતા હોય ને કે આમાં કાંઈ હેલો ઉભા થવા હું આવ્યા આ ખાટલે થી ઉભા થઈ એમ લાગતો નથી. શું કરે અને જ્યાં ઉપયોગ ઘેરાતો હોય ત્યાં શું કરે? એને સાધ રે સાધ થાય, સાધ રે સાધ થાય. ત્યાં એને કોઈ ગ્રહણ પર્યાયનો બહુ લાંબો વિચાર કરે, એના ન્યાયો વિચારે, અને પછી ઊંડો ઊંડો ઘણો વિચાર કરે, અને પછી આત્મામાં વળે, અને એવું ક્યાં એને થાય? એને અવકાશ વિચારની શક્તિમાં ક્યાં છે? વિચાર શક્તિ ઓછી થઈ ગઈ હોય છે, ક્ષીણ થઈ હોય છે. પણ જો એને સાવધાન થવું હોય તો એ ક્ષણ માત્રમાં સાવધાન થાય એવું તત્વ છે, એમાં શક્તિ ભરી છે. એ સાવધાન થવા ચાહે છે ત્યારે શીઘ્રપણે એ ક્ષણમાં એ અંતર સાવધાની પકડી શકે એવું એનું અંતરંગમાં નિજ સામર્થ્ય રહેલું એમાં શરીરની નિર્બળતા એને નડી શક્તિ
નથી,
શીઘ્ર પડે છે. શીઘ્ર શબ્દ ખાસ લીધો છે, રભસાત એકદમ પડે છે. એમાં કોઈ લાંબો લાંબો વિચાર નો ટાઈમ જાય છે એમ છે. કેવી રીતે પડે છે કે આત્માને અંતસ્થિર વિશ્વે લસદ ધામની ચૈતન્ય પૂરે મગ્નમ. આત્માને તો જેમ તે અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યના પૂરમાં પ્રવાહમાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ કરતી એ રીતે પ્રજ્ઞાક્ષની અંદરમાં પડે છે. પ્રજ્ઞાક્ષી ક્ષણી અંદરમાં પડે છે ત્યારે આ બે પ્રકારના કાર્ય આપોઆપ થાય છે, ત્યારે એને એ કાર્ય કર્યા એમ કહેવામાં આવે છે. શું કહ્યું? અસ્થિ પુરુષાએ પોતામાં પોતાને તો ચૈતન્યપુરમાં મગ્ન કરે છે. શું કહ્યું? મને કે આત્મા છે અંદરમાં ચૈતન્ય પુર છે એમ કહે છે. પુર ને ખાળી શકાતું નથી. ભડાપુર આવે છે એ તો ભડાપુરમાં તો માથડું બે માથડું પાણી પણ એનું જે જોશ છે દળ તો એનું એટલું હોય માથોડા બે માથોડા પાણીનો દળ આવે તો ગામડામાં જઈને નદીમાં જોયા અને ઘોડાપુર કેવા આવે છે. ઉનાળો હોય ને કાંકરા ઉડતા હોય સાવ ખાલી નદી હોય એક ક્ષણ ક્ષણમાં બે કાંઠે જળબંબાકાર થઈ જાય પાણી પાણી. વરસાદ આવ્યો હોય વરસાદ ઉપર થયો હોય એ પુર ને ખાળી શકાતું
નથી.
એમ અંદર માંથી જ્યાં ચૈતન્ય પુર ઉડશું એને ક્યાંય ખાળી શકાતું એ કેમ અસાધારણ બળ છે એમ કેમ છે કે જેનું ચૈતન્ય તેજ અંતરંગ માં સ્થિર છે નિશ્ચળ છે. સ્થિર છે એટલે નિશ્ચળ છે, ચલાયમાન પણ જેમાં નથી અને નિર્મળપણે દેદીપ્યમાન છે. જ્ઞાન ચૈતન્યની જે નિર્મળતા છે શુદ્ધતા છે પવિત્રતા છે તેનાથી એ શોભાયમાન છે. દેદીપ્યમાન અર્થ એ થાય છે શોભે છે દીપે છે વિશેષપણે સવિશેષપણે દીપે છે એને દેદીપ્યમાન કરવામાં. એવા ચૈતન્યપુરમાં એટલે આનંદ અમૃતમાં પોતાને મગ્ન કરે છે અંતરલીન કરે છે. આ પ્રજ્ઞા છીણી રૂપી ભીડમાં શંકાર થાય છે કે આત્મા પોતાના ચૈતન્યપુરમાં પવિત્ર સ્વરૂપમાં ચૈતન્યના દિવ્ય દેદીપ્યમાન સ્વરૂપમાં અંતર્મગ્ન થઈ જાય છે અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ કરે છે. અને રાગ જેનું લક્ષણ છે એવો જે બંધ ભાવ એમાં ચૈતન્યનો એક અંશ પણ નથી, એક ચૈતન્યનું નાનું પણ કિરણ નથી કોઈ અંશે એને અજ્ઞાન ભાવમાં મૂકી દે છે. એટલે એને અજ્ઞાનમાં જળના પરના પડખામાં રાખી દે છે. એ રીતે આત્મા એ બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. સર્વ તરફથી એટલે ચોમેરથી ચારે બાજુથી સર્વથા ભિન્ન પણ કરે છે. જે પ્રજ્ઞા છીણી રૂપી અંતર્મુખની પર્યાય છે અથવા શુદ્ધ ઉપયોગ છે એ આત્મા એ બંધને તદ્દન ભિન્ન કરી નાખે. પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય છે અને બંધને બંધ જુદો પડી ગયો એટલે પરમા ચાલ્યો ગયો એ સ્વનરનું પણ એ જગતનું પરતત્વ થઈ ગયું. એ રીતે જે અનાદિ એકત્વ પણ થતું હતું એને આ મોક્ષ અધિકારના ઉદ્ઘાટનમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ
વેદ જ્ઞાન થી શરૂઆત કરે અધિકાર તો મોક્ષ ન કરે. મોક્ષ ની જે નિર્મળ પર્યાય એને મોક્ષ તત્વ કહીએ, પરિપૂર્ણ શુદ્ધિ. મોક્ષ કરવાની જે શુદ્ધતા, પોતાની જે પૂર્ણ શુદ્ધિ કરીને એને મોક્ષ કહે. એનું વર્ણન આ અધિકારમાં કર્મ છે, પણ શરૂઆત અહીંથી એનું કારણ શું છે ત્યાંથી શરૂઆત કરે છે. અમૃતચંદ્ર આચાર્યની વિશિષ્ટ પદ્ધતિ છે. અહીંયા 144 માં પક્ષાંતિકાંત સમય સારે ગાથા છે. સ્વરૂપ સંબંધી ના રાગ ના પણ પક્ષ ને રાગ નો પક્ષ છે એને અટકે છે, એકત્ર થાય છે. તેનાથી છૂટીને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે અંતર્મુખ મતિ જ્ઞાન અને શ્રુ જ્ઞાન ને અંતર્મુખ કરે અને અભેદ ભાવે સ્વતત્વ નો અનુભવ કરે, આસ્વાદ લે, ત્યારે એને સમુજ્ઞાન અને સમુદર્શન ને એને નામ આપીએ. સંજ્ઞા એટલે નામ આપીએ. એ પહેલા અમે એને નામ એનું આપતા મુદ્દો કદાચ એનો વાત એને કારણ થી ઉપાડે છે. વાત કે પ્રથમ કરો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સંવારી આત્માનો નિશ્ચય કરવો, એક શૈલી છે. જે વાત કહેવી છે સૂત્રકાર આચાર્યને એનું કારણ ચોક્કસ આમ રહ્યું છે એમ કહીને ત્યાંથી એ વાતને સમજાવે છે. અથવા અહીંયા તો આ શાસ્ત્રનો ખાસ મુદ્દો તો એ છે કે અજ્ઞાનીને અજ્ઞાન છૂટીને કેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ. તેથી અધિકાર મોક્ષ નું હોવા છતાં મોક્ષ નું જે ચોક્કસ કારણ વેદ વિજ્ઞાન જે કોઈ સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાન થી થયા એમ કહ્યું ને મુક્તિ પાય માટે. આગળ કહી દીધું બંધ અધિકારમાં કળ સારું ગયું ને ત્યારે આવશે. ભેદ વિજ્ઞાન તો સિદ્ધ સિદ્ધ આત્મા ભેદ વિજ્ઞાન નું કાર્ય કરે છે. કર્મ નો ઉપશમ થાય ત્યારે ભેદ વિજ્ઞાન નું કાર્ય થાય અને કર્મ મદદ કરે, કર્મ કરતા થઈને આ કાર્ય કરે એમ છે. ગુરુ આવીને આ કાર્ય કરે, વેદ વિજ્ઞાન કરાવે કે ન કરાવે એ ગુરુ જ ના પાડે છે. ચાર દિવાય
બોલે
છે, ખોટું નહીં પણ એનો રસ ન ફેરવે ત્યાં સુધી આપણે એવું છે. ભાઈ પરિણામ છે ને એ ત્રાજવાના પલ્લા જેવું છે. રસ છે એ બાજુનું વજન છે. હવે બીજી બાજુ વજન નો રસ ના આવે ત્યાં સુધી એ લોકો નું કેવી રીતે નથી થાય. જે પેલું પલ્લું ઊંચું રાખવું હોય તો અહીંયા વજન વધારવું પડશે. મિત્ર વજન ક્યાં પડ્યું છે એ પલ્લું ગયેલું છે, બહુ સીધી વાત છે. એ નહીં થાય. આ એની પૂર્વ શરત છે. આ ખાસ એની કન્ડિશન છે કે તારું વજન રાગ ને રાગ ના વિષયો અથવા સંયોગો એને કહીએ એના ઉપર હોય તો એ રસ તને આમાં બાધક થશે. એ તને આ અંતર સાવધાની સ્વસન્મુખતામાં આવવા દેશે. એટલે તત્વજ્ઞાનની પ્રવૃત્તિનું કાળ છે ત્યારે એ તત્વજ્ઞાનની પ્રવૃત્તિના કાર્યક્ષેત્રમાં આ વાત છે કે એનો રસ ફરી જવો જોઈએ. અહીં તો બુદ્ધિપૂર્વક સમજણ કરવા બેઠો છે ને, તો બુદ્ધિપૂર્વક ના સમજણમાં શું વાત આવે છે કે આમ આત્માનું અહિત થઈ રહ્યું છે અને આમ આત્માનું હિત થઈ રહ્યું છે, બે વાત આવે છે. તો એ સમજણ કે જ્યાં અહિત થઈ રહ્યું છે ત્યાં જે આ આત્માનો રસ છે એમાં ફેર નહીં પડવાનું કેમ કારણ ન બને? એમાં ફૂલ કરવાનું જ કારણ બને તો જ એને એ સંબંધી ભાવથી સાંભળ્યું છે, એની ભાવુકતા એમાં આવી છે, ભાવલુપ્તતા છે એમ નથી. નહીતર પછી પેટ ભૂરું હોય અને ખાવા બેસે તો એને ખાવામાં ગમે તે મિષ્ટાન ને વાનગી બનાવી હોય રસ આવે કેવી રીતે આવે એના જીવનમાં ભૂખ લાગી નથી એમ પ્રશ્ન થયો. ભૂખ લાગવી તો આકુલતા છે, તત્વની ભૂખ લાગે અને આકુલતા થાય કેમ મને આત્મા મળતો નથી એમ આકુલતા કરવી અમારે ભાઈ કરવી નો સવાલ નથી. સારા સ્વતત્વ નો તને વિયોગ છે એનું પણ જો તને દુઃખ ન હોય, પ્રિયજન ના વિયોગમાં દુઃખ લાગે છે કે નહીં, કરવું પડે છે એને કોઈ કહે છે કે ભાઈ તમે કરવા દો એમ. તારું જે અભેદ તત્વ છે પરમાત્મ સ્વભાવ છે તો ચાલે છે, મજા છે, લે છે, ખાઈ પીને જલસા ઉડાવીએ છીએ અને અમને કઈ આકુલતા નથી. ઉતાવળ કઈ તત્વ માં તો કરે કામ આવે એ તત્વ માં ઉતાવળ કરે કામ આવે ઉતાવળ નો સવાલ નથી. પણ અંદર માં તને ઉવાપો અને જિજ્ઞાસા તો જો તારે એ સંબંધ માં કઈક આગળ વધવું છે તો હવે ઘટે છે એવો અભ્યાસ દુર્ગુણ નો ઉત્પાદક છે. એવો જે અભ્યાસ વાંચી લીધું છે, વિચારી લીધું છે અને બધી ખબર પડે એમાંથી સિવાય દુર્ગુણ કાંઈ ઉત્પન્ન થશે. એને એટલે તો આપણે વાંચવું, વિચારવું, ચિંતવું, પૂછવું એ વગેરે જેટલા પ્રકારે થઈ શકે સાંભળવું તત્વજ્ઞાનની પ્રવૃત્તિને મુખ્ય કરી છે. બીજી ક્રિયામાં બહુ માનતા નથી, પછી કોઈ ઉપવાસ કરે પૂજા કરે આવી સામાન્ય ગણ છે. હવે ત્યાં પણ જો એની પદ્ધતિ યોગ્ય નહીં હોય, યથાર્થ નહીં હોય તો એમાંથી પણ દુર્ગુણ જ ઉત્પન્ન થવાનો, જેમ બીજા ક્રિયાવાદીને દુર્ગુણ ઉત્પન્ન થઈ આવે છે તેમ થઈ શકે. બીજા ક્રિયાવાદી ને કોઈ ને કોઈ દુર્ગુણ બીજો આપણો ક્રિયાવાદી થયો ને એમાંથી દુર્ગુણ ઉભો બરાબર શાસ્ત્રમાં બરાબર સ્વાધ્યાય કરીએ છીએ. કલાક તો બે કલાક ચાર કલાક જે જેટલો ટાઈમ જતો નિયમિત ટાઈમ એમાં બીજા બધા કામ ભલે એમાંથી ન થાય તો વાંધો નહીં, પણ આટલું તો અમારે નિત્ય કર્મ છે કર્યા વિના ચાલે એવી અમે એના ઉપર વજન રાખીને દ્રઢતા રાખીશું. પણ એની પદ્ધતિ જો યથાર્થ ન હોય તો અનંત કાળ પણ યોગ્ય ફળ સમીર દર્શન રૂપ આવે નહીં અને દુર્ગુણની ઉત્પત્તિ એમાંથી થયા વિના રહે નહીં એવા સંખ્યાબંધ પુરાવો જોઈ શકાય નહીં. વિશે જરા નાજુક પરિસ્થિતિ છે. કે છે કે ભેદ વિજ્ઞાન કરવા કાર્યમાં આત્મા એ ભેદ વિજ્ઞાન ને કરે છે અને ત્યાં કરણ ના કરતા કોના વડે કાર્ય કરે એ મુદ્દો આ ગાથા ને કળશ માં છે. ગાથા ને એના ઉપર નો કળશ કે આત્મા કરતા થઈને ભેદ વિજ્ઞાન રૂપ સ્વ કાર્ય કરે છે ત્યારે કયા સાધન થી કરે છે એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કેમ કે લોકોને સાધન ઉપર વાત છે, ભાઈ સાધન શું, ધર્મ નું સાધન શું, ધર્મ નું સાધન ચોપડી, ધર્મ નું સાધન માળા, ધર્મ નું સાધન મંદિર, ધર્મ નું સાધન ખાવું નહીં તે બાકી છે કે કેમ એટલો જ સવાલ છે. યથાર્થી હોય એને બતાવી દેવાનું કામ છે.
બરાબર.
તો પછી પરમાત્માનું બાકી છે સમસ્યા ઉભી રહેશે. આત્મા અનંત શક્તિ નો સમજ એવો છે કે તમે જ્યાં સવળા થવાની સ્ફૂર્ણ આવે છે ને હજી ત્યાં એ બધું ભાંગીને ભૂકો થવા લાગે, ગમે એટલા ડુંગરા ના ડુંગરા ખૂટા હોય એને. ઊંધાના મહાભારત નું યુદ્ધ થયું ને ત્યારે અર્જુને કરતાથી ભિન્ન કરણ હતું, નિશ્ચય નહીં એટલે વાસ્તવિકતાથી જો જોવામાં આવે તો કોઈ પણ કરતાને કરતાથી ભિન્ન કરણ હોય એમ તત્વના વિષયમાં બનતું. તો આત્માને આત્માથી ભિન્ન કોઈ સાધનની અપેક્ષા હોય રહે અને એ સાધન મળે ત્યારે એનું કાર્ય થાય છે વિજ્ઞાનનું, એ વસ્તુની મર્યાદામાં. માટે આત્માથી અભિનય બુદ્ધિ આ કાર્યમાં કરણ છે. ઠીક. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જ્ઞાન સાધન છે એમ કહે છે ભાઈ. ઠીક. બહુ ચોખ્ખો વિષય એજન્ડા ઉપર લઈને નીકળ્યો છે. દ્રષ્ટિ સાધન કે જ્ઞાન સાધન? ઠીક. ચાલો કરો ચર્ચા. આ તો અનાદિ અનંત જ્ઞાનીઓની જે અનુભવની પદ્ધતિ છે અથવા વસ્તુના સ્વરૂપમાં રહેલી જે વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે એમાં કોઈ ફેરફાર કોઈ કાળે થઈ શકતો નથી. આત્માથી અભિન્ન એવી જે આ બુદ્ધિ એ જ આ કાળમાં કારણ છે. તો અમારી બુદ્ધિ તો હજી ઇન્દ્રિય જ્ઞાન માં વર્તે છે, અત્યારે અતિન્દ્રિય જ્ઞાન હજી અમને પ્રીત્યું નથી. અને અમને તો એવું જાણ્યું છે કે આત્મા તો અતિન્દ્રિય જ્ઞાન નો વિષય છે. ભેદ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન અતિન્દ્રિય થાય છે અને અમારે રહેવું ઇન્દ્રિય જ્ઞાન. અમારી જ્ઞાન સાધન નથી, એમ પોતાની પાસે સાધન નથી એમ બુદ્ધિ લગાવી શકે છે. ગુરુકા એને વાંચ્યું સાંભળ્યું ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નું, એમાંથી એને આ કાઢ્યું કે અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે માટે અમારી પાસે સાધન નથી. અતિન્દ્રિય જ્ઞાન સ્વીકાર છે માટે પણ અમારે શું કરવું આ એક સવાલ છે. ભાઈ જે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ તો પર્યાય રૂપ છે અને એ તો ધ્રુવ તત્વ છે. હવે ઇન્દ્રિય જ્ઞાન કોઈ પણ સમય પૈકીને અતિન્દ્રિય જ્ઞાન થઈ શકે એમ છે કે આ થઈ શકે એમ છે? બરાબર થઈ શકે છે, કેમ કે દક્ષિણવર્તી પર્યાય છે. અતિન્દ્રિયનું જે આત્મતત્વ એને અવલંબવાના પ્રયાસમાં જ્ઞાન અતિન્દ્રિય થાય ન થાય એમ બની શકે? પ્રણકાળે છે સ્વતત્વ, ફક્ત એને દિશા ફરવી, એક સમયની ભૂલ ભાંગી જાય એમ છે. બીજા સમયની ભૂલ નથી, એમાં અનંતકાળની ભૂલ નથી પણ એક સમયની ભૂલ છે. એ દોષ પણ એક જ સમયનો છે. એ વાત ને પદ્ધતિ સર એમ લીધી, આ તો પદ્ધતિ બતાવે છે. કાર્ય કારણ કરણ કરતા એમ કરીને જે કાર્ય પદ્ધતિ છે એનું અહીંયા પૃથક્કરણ કરવામાં આવ્યું છે કે આત્માથી અભિન્ન એવી જે બુદ્ધિ તે જ આ કાર્યમાં કરણ છે, આ કાર્યમાં એ સાધન રૂપ છે. બુદ્ધિ તારામાં નથી એ વાત છે નહીં, ફક્ત બુદ્ધિ ઉલટી સુલટી નો સવાલ છે. તો ઉલટી હોય તે જ સુલટી થાય છે. વિશેષ ના આવિર્ભાવ કરતું નથી તે જ જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરે છે. ચાર પ્રકાર સુંદર ગાથા લાંબુ 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 વિચારવાનું વાંચવાનું ઘૂંટવા માટે છે કે એના જેની ઘૂંટણીનો ઉકેલ લાવવા માટે છે. વેદના 45 પણ વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, એ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તેનું તીર્થ છે. એટલે તારા ઇન્દ્રિય જ્ઞાન ના કાળમાં પણ એક જ્ઞાન અનુભવમાં આવે છે, જયારે વિશેષ નો આવિર્ભાવ છે તેનું તે જ્ઞાન સામાન્ય અનુભવ કરતા આવિર્ભાવમાં આવે છે. તેથી અન્દ્રિય ના સંયોગ નો વિચ્છેદ કરીને, પરદ્રવ્યના સંયોગનો વિચ્છેદ કરીને પરિગ્રહ કેવળ આત્માને કેવળ જ્ઞાનને જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે તે જ્ઞાનપણે સ્વાદમાં આવે. પરદ્રવ્ય ઉપર લક્ષ્ય છે ત્યાં સુધી અને જ્ઞાનમાં પરનો સ્વાદ છે એવો અભ્યાસ થાય છે. એટલે કે જ્ઞાન જ્ઞાનપણે વિજ્ઞાનપણે સ્વાદમાં આવતું નથી. આ એક વિશેષ વાત સુધી
One, two, three, four, five, six, seven, eight, nine, ten.